అచలముక్షయుతం మమ దేవతం సకల శాస్త్ర రహస్య విదం గురుం విదిత విశ్వ విభుం శివమీశ్వరం నిఖిల వాది మతాంధ నివారకం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్ఉన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. અજ્ઞાનના અંધકારમાંથી જે બહાર કાઢે એ સદગુરુ છે. અજ્ઞાનના આવરણ અંતઃકરણ ઉપર, હૃદય ઉપર જન્મો જન્મના પડેલા છે. માણસ પોતે અશક્ત છે એ અંધકારના આવરણને દૂર કરી શકતો નથી. અજ્ઞાનના અંધકારમાં માણસ પણ અનેક પ્રકારના પાપ કરતો હોય છે, અનેક પ્રકારના દુરાચાર એના જીવનમાં થતા હોય છે. એ અજ્ઞાનનું પરિણામ છે. સદગુરુ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય અને જય મહારાજ જેવી પરબ્રહ્મ તત્વની વિભૂતિ આપણને આ સાચો માર્ગ ન બતાવે ત્યાં સુધી જીવનનું અંધારું ક્યારે ઉલેચી શકાતું નથી. જીવનના અંધારા બહુ જ અઘરા હોય છે. જીવનના અંધારામાં માણસ એટલો બધો અટવાતો હોય છે, એવી ભૂલભુલામણીના અંધારામાં એ લક્ષ ચોરાશીના ફેરામાં બહાર નીકળી જ શકતો નથી. સદગુરુ પ્રાપ્ત થાય એ અજ્ઞાનના અંધકારના તારણહાર હોય તો જ એ એમાંથી બહાર નીકળી શકે છે. અજ્ઞાનના અંધારા ઓલવી નાખો, જેમ અજવાળું દીવો ઓલવી નાખીએ એટલે અજવાળું ઓલવાઈ જાય, એમ અંધારાના દીવા પણ ઓલવવા પડે ત્યારે અજવાળા થાય. અંધારા અંતરના ઓલવીને મારી જીવનની જ્યોત પ્રગટાવો. તો આમ જય મહારાજ સ્વયં દેદીપ્યમાન પ્રકાશ છે, સૂર્ય સમાન છે. સદગુરુનું એક એક વાક્ય એટલું બધું તેજસ્વી હોય છે કે ક્યારેક ક્યારેક માણસ એને ઝીલી નથી શકતો, એને પચાવી શકતો નથી, જીરવી નથી શકતો. પાત્રતા સિવાય અંધારા ઉલેચી શકાતા નથી. સદગુરુ સ્વયં કૃપા કરે કે હવે આને મારો ઉદ્ધાર કરવો છે, તો જ સદગુરુ કેવા છે, જેમ માં નાના બાળકને ખૂબ જ હળવાશથી આંખમાં મેષ આંજે અને મેષ આંજતી વખતે એ રડે નહીં, એને દુખાય નહીં, એટલી બધી કાળજી રાખે છે, એમ સદગુરુ પણ પોતાના શરણાગત શિષ્યની સાથે બાલ ચેષ્ટાવત એની આંખમાં, એના અંતઃકરણમાં જ્ઞાનના અંજન આજે, જ્ઞાનાંજન શલાકયા, જ્ઞાનના અંજન એવા આજે કે એક નવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય, જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને જ્ઞાન દ્રષ્ટિ વડે આજ આંખોથી આપણે વાસ્તવિકતાને સમજી શકીએ. અજ્ઞાનના પડળ એટલા બધા આંખ ઉપર ઢળેલા છે એને અજવાળું દેખાતું જ નથી, સમજણનું અજવાળું દેખાતું નથી. માત્ર માયાના અંધારા, અજ્ઞાનના અંધારા એવા એને વીંટળી ભરેલા, એની આંખ ઉપર જ છવાયેલા હોય કે સાચું આત્મદર્શન થતું જ નથી. માત્ર શરીરના ભાવોમાં રમ્યા કરતો હશે, પરિવારની અંદર ગોળ ગોળ વીંટાયા કરતો હશે, પણ પોતે પોતાના સ્વરૂપ આત્મા સ્વરૂપ એને સમજે નહીં, જોઈ શકે નહીં, પહોંચી શકે જ નહીં. હવે પોતે જ પોતાના સ્વરૂપને અંધારામાં નાખી રાખે છે અને પોતાના અંધકારને લીધે પોતાનું જ આત્મ સ્વરૂપ એ જોઈ શકતો નથી. સદગુરુ એ એકમાત્ર વૈદ્ય છે. સદગુરુમાં એકમાત્ર એવા છે કે જ્ઞાન દ્રષ્ટિ આપી શકે, અને જ્ઞાન દ્રષ્ટિને મોટામાં મોટી કઈ છે. જ્ઞાન એ સૌથી મોટામાં મોટી સાધન છે. અને ગીતામાં પણ ભગવાને કહ્યું કે જ્ઞાનથી મોટું આ જગતમાં બીજું કોઈ નથી. નહી જ્ઞાની ન સદર્શમ પવિત્રમ ઇહ વિદ્યતે. આ લોકમાં આ જીવનની અંદર જ્ઞાન જેવી બીજી કોઈ પવિત્રતા છે નહીં. તો જ્ઞાન પોતે પવિત્ર છે, અને જ્ઞાનનો જે સ્વીકાર કરે છે, અંગીકાર કરે છે, ધારણ કરે છે, એને પણ એ પવિત્ર કરે છે. તો એ જ્ઞાન વડે પવિત્રતા પ્રાપ્ત થાય, પણ એ પવિત્ર વિભૂતિ જય મહારાજ સદગુરુ જ એ આપી શકે. જ્ઞાનનું અજવાળું ગુરુગમથી થાય. ગુરુગમ એટલે જે કઈ સત્સંગ થતો હોય, જે કઈ જાગ્રત થવા માટે સમજાવવામાં આવતું હોય સદગુરુ મહારાજ પાસેથી, એને ગુરુ મહારાજના માધ્યમથી સમજીએ, પૂરેપૂરી સમજીએ, અને એ ગુરુગમ વડે, એ સમજણ વડે આપણી જાતને પૂરેપૂરી સમજણમાં ઉતારી દઈએ, એને અનુભવમાં ઉતારીએ, એનું નામ છે ગુરુગમ. ગુરુગમે ગાઈએ ગોવિંદ રે, જીવનું જોખમ જાય, જીવનું જોખમ જાય. ગુરુગમે ગાઈએ, બસ જય મહારાજે જે કઈ આપણને સમજણ આપી હોય એને આપણી સાથે રાખીને સહેજ પણ અલગી નહીં થવા દેવાની. શું સમજાયું છે, આ રીતે રહેવાનું, આમ નહીં કરવાનું, સંયમ રહેવાનું, કે આપણામાં ધીરજ ગુમાવવાની નહીં. આ બધી વાતો જે આપણને આપે અને આપણે આપણા જીવનમાં ઉતારીએ એનું નામ છે ગુરુગમ. અને એના વડે ભગવદ્ ભજન કરો, ચિંતન મનન નિધિધ્યાસન, અને એ ચિંતન મનન વડે ગુરુ મહારાજે આપેલા જ્ઞાન વડે ગુરુગમે ગાઈએ ગોવિંદને, ભગવાનને ભજો, આત્માનું અનુસંધાન કરો કે મારું સ્વરૂપ આત્માનું છે. આ શરીર એ વિકૃતિઓ વાળું છે, એ મરણ ધર્મ છે. અને આ બધી વાતોને લક્ષ્યમાં રાખીને આપણે આપણા જીવનને સંયમમાં, સદાચારમાં, કોઈ પણ જાતના દુરાચારથી દૂર રહીને જો જીવન જીવીએ અને ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન કરીએ એનું નામ છે ગુરુગમ. તો એ ગુરુના જ્ઞાનની ગમ જે છે, ગુરુ જ્ઞાન, એના વડે આપણે ભગવદ્ ભજન કરવાનું છે, એમનું સ્મરણ કરવાનું છે, તો જ આ જીવન ભવસાગરમાંથી પાર ઉતરી શકાય. અપાર સંસાર સમુદ્ર મધ્ય નિમજ્જતો મે, ગુરુ મહારાજને પ્રાર્થના કરે છે, ગુરુ મહારાજ હું ડૂબું છું આ સંસારની અંદર, ડૂબી રહ્યો છું, કોઈ આરો નથી, કોઈ આધાર નથી. તો ગુરુ મહારાજે એટલી જ વાત કરી વિશ્વેશપાદાંબુજ દીર્ઘ નૌકા, જો તારી પાસે જ છે, તારી બાજુમાં જ છે. ભગવાનની ભક્તિ કરી એમના ચરણો પકડી લે, અને એ ભક્તિના ભગવાનના ચરણો એ જ મોટા મોટું આ સંસાર સાગર પાર ઉતારનારું નાવડું છે. ભલે અમારું ભક્ત ભગવત ભક્તિનું નાવડું નાનું જ હોય, પણ એટલો વિશ્વાસ એમને ભવસાગરમાં પાર ઉતારી શકશે છે. ભવરોગ વૈદ્ય છે, અને જ્ઞાનને તો પુષ્પદંતે પણ બહુ સરસ રીતે કહ્યું કે જેની પાસે જ્ઞાન ચક્ષુ છે એ જ સર્વ દદતિમિતિ સર્વાય છે, સર્વ મોટો એ છે. ત્રિનયન, જે ત્રિનયન અવિષ્ટાય શ્રેષ્ઠ યુવાન કોણ છે કે જે જ્ઞાનની સમજની ત્રીજી આંખ જેની ખુલેલી છે તે, અને એ જ સૌથી મોટો છે. ભગવાનની ગીતાની અંદર પણ એ જ વાત કરી, સૌથી મોટું શું? તો જ્ઞાન. સૌથી પવિત્ર તો જ્ઞાન. પુષ્પદંત પણ ભગવાન શિવની સ્તુતિ કરતા કરતા કે ત્રિનયન અવિષ્ટાય ચ નમઃ, જેને જ્ઞાનની સમજણની ત્રીજી આંખ ઉઘડી છે એ જ સાચો મહાન છે. તો અજ્ઞાન દૂર કરવા વાળા ગુરુ મહારાજ છે, અને એ અજ્ઞાન દૂર થયા પછી જ એની પાસે દ્રષ્ટિ આવે જીવન જીવવાની. બાકી માણસ પાસે એની પોતાની જીવન જીવવાની દ્રષ્ટિ હોતી જ નથી, નથી, બિલકુલ નથી હોતી. માત્ર ભૌતિકતા, માત્ર લૌકિક સાંસારિક વ્યવહારો એની પાછળ દોડ 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 કરતો હોય. પોતાના સ્વરૂપને તો એ સમજતો જ ના હોય, ખ્યાલ એમને સમજાતી જ ના હોય કે આ મારું સ્વરૂપ છે. અને એ સ્થિતિમાં માણસ પોતે જ પોતાની જાતને ખોઈ બેસે અજ્ઞાનથી, અને રોવા બેસે આ શરીરના દુઃખોથી, મનની પીડાથી, સંસાર અને જગતના વ્યવહારથી થાકીને માણસ રડવા બેઠે બેસી જાય, કંટાળે. અરે તું તારા સ્વરૂપને જોતો ખરો? સ્વસ્વરૂપ ગયો વિસરી સિંહ અજાની પ્રીત. તું આત્મા છું, તું સિંહ છું, તું ગેટુ નથી, તું શરીર નથી. આત્મચેતના એ શરીરનો આધાર છે. આત્મચેતના સિવાય શરીર એક ક્ષણ પણ ટકી શકતું નથી, એક ક્ષણ પણ. અને એને કોઈ બીજું આત્માના આધાર સિવાય કોઈ ટકાવી પણ શકતું નથી. હવે એ જે છે આત્માનો આધાર, એને તો આપણે જાણતા નથી. અજ્ઞાન એનું નામ. તો એ જે અજ્ઞાનને કારણે આપણે જ આપણી પરિસ્થિતિથી, આપણે આપણા જીવનથી અને આપણા જીવનના એ બધા જ આયામોથી બિલકુલ અજાણ. જેમ કોઈ માણસ કોઈને ભણાવવા બેસીએ, બેસાડીએ ગણિત કે ન આવડતું હોય, એની જોડે માથાકૂટ કર કર કરીએ, પેલો કંટાળતો હોય, એને ભણવાની જરા ઈચ્છા ના થાય, અને ભણાવનારો એટલો બધો એક પ્રયત્ન કરે, એ કશું સમજવા ત્યાં ના હોય, આખરે થાકે બેવ. ભણાવનારે થાકે અને ભણનારો થાકે. અજ્ઞાન એને જડતા છે એના જીવનમાં, અને જડતાને કારણે કશું જ સમજવાની એની પોતાની તૈયારી જ નથી. એક બેન કે મારે છોકરો લખવા વાંચવા બેસવા તૈયારી જ નથી, કે છે શાળામાં જાય છે ત્યાં લખતો જ નથી. અજડતા એનું નામ છે અજ્ઞાન. જે આ સ્થિતિ છે એના માટે જય મહારાજ તો કેવા છે, અજ્ઞાન અંધકારનું નિવારણ કરવા વાળા છે. નિખિલવાદી મતાંધ નિવારકમ, આ અજ્ઞાનના અંધકારને દૂર કરવા વાળા જય મહારાજ છે. તો આપણે સૌ તો જય મહારાજની નિકટમાં સાનિધ્યમાં બેઠા છીએ, તો આપણે ક્યાંક ભૂલા ના પડી જઈએ. જેવી નાની મોટી સમજ હોય વધતી ઓછી, એ સમજ વડે પણ પ્રયત્ન કરીએ. જય મહારાજ અમને આ આંટી ઘૂંટી માંથી, આ ભૂલ ભૂલામણી માંથી બહાર કાઢી લેજો. અનુપમાગમ શાસ્ત્ર રતમ પરમ, આપ કેવા છો? શાસ્ત્રો ની અંદર આપ રત છો, પોતે સ્વયં શાસ્ત્ર સ્વરૂપ હોય, વેદમૂર્તિ જેને કહેવાય, જ્ઞાનમૂર્તિ કહેવાય, કેવલમ જ્ઞાનમૂર્તિ છે જય મહારાજ નું સ્વરૂપ, સદગુરુ નું સ્વરૂપ. એટલે જય મહારાજ એ સદજ્ઞાનની મૂર્તિ છે, અને એના માટે કહ્યું અનુપમાગમ શાસ્ત્ર રતમ પરમ. શાસ્ત્રો આપના વિગ્રહની અંદર જ બિરાજે છે. શાસ્ત્રનું જ્ઞાન, શાસ્ત્રનું તત્વ એ બધું જ જય મહારાજના શ્રી વિગ્રહની અંદર જ રહેલું છે. એને કોઈ ઉપમા ના આપી શકાય. અનુપમાગમ કે એને ઉપમા આપી તો કઈ આપી, તો કોઈ છે જ નહીં, ઉપમા નહીં મળે. સાક્ષાત એ સ્વયં બની ગયા છે વેદમૂર્તિ, વેદના જેવા એમ કહેવાય, પણ નાના સાક્ષાત સ્વયં વેદ જ્ઞાન પોતે જ છે. બધા જ શાસ્ત્રોનું મૂર્ત સ્વરૂપ અને એની અંદરનો જે તત્વ સાર છે એ બધો જ ગુરુ મહારાજમાં જ સમાયેલો છે. તોળ્યું તત્વ ત્રિલોકમાં, આખા આખી સૃષ્ટિની અંદર બધું તોલાય, પણ એ જે ગુરુગમ જે છે એ ગુરુગમની તોલે એ આવી શકતું નથી. તો અહીંયા શાસ્ત્રોની વાત કરી તો શાસ્ત્રો કેટલા ભણવા જઈશું, ક્યાં ભણવા જઈશું, કેટલો બધો સમય લાગશે. ચાર વેદ, 108 ઉપનિષદ, 18 પુરાણ, ગીતા, રામાયણ, મહાભારત, આ બધું દર્શન શાસ્ત્રો કેટલું ભણશું, એ બધું ભણવા કેટલા બધા જન્મ જોઈએ શીખવાને ભણવા માટે, એટલો સમય લાવશો ક્યાંથી, સમય ખૂટવાનો છે. તો એ બધા એના સાર સ્વરૂપ જય મહારાજ આપણને પ્રાપ્ત થયા છે. બસ જય મહારાજના ચરણની અંદર જ આપણે આપણી શરણાગતિ સમર્પિત કરી દઈએ તો બધા જ શાસ્ત્રો જેનું મૂર્ત સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે એ આપણને મળી ગયું. પછી આપણા જીવનની અંદર જયારે જેની જરૂર હશે એ જય મહારાજ આપણને આપી દેશે. બધા શાસ્ત્રો ભણવા જઈશું, ભાષા સંસ્કૃત ભાષા આવડશે નહીં આવડે, શાસ્ત્ર રતમ પરમ. તો મહારાજ શ્રી સ્વયં જય મહારાજ એ બધા જ શાસ્ત્રોની અંદર સ્તબ્ધ થઈ ગયેલા, અંદર તરબોળ છે, જય મહારાજ નું સ્વરૂપ છે. જેમ આમળું તૂરું હોય, ખાટું હોય, પણ એને ચાસણીમાં નાખી દો જોઈ, 15 દિવસ પછી એમાંથી કાઢીને ખાવ જોઈએ કે બીજું આપો ને, કે કેમ કે આમળાએ તુરાશ અને ખટાશ હળવી કરી નાખી, દૂર થઈ ગઈ, અને જે પેલી ચાસણી રૂપી સદગુરુ નું જ્ઞાન એમાં પ્રવેશ્યું, તુરાશ ખટાશ ઢંકાઈ ગઈ અને સદગુરુ જ્ઞાન વડે એ આમળું મધુર થઈ ગયું. પછી મુરબ્બો ખાવાનો હોય તો આપણે ઘરમાં નાહીન છોકરાને હાથમાં બરણી આવી ગઈ તો કેવા લાગે? તો આપણે આપણા જીવનનું આખું પરિવર્તન જોઈતું હોય, અનુભવવું હોય, અને જીવનના સ્વાદ જો સાચી રીતે માણવા હોય ને તો સદગુરુ જ્ઞાન વિચારતા ઘર રહે ગુલતાન, નિષદિન નિરખો નાથ ને એ છે સદગુરુ નિશાન, એ દિશારો છે. બસ એની અંદર ડૂબી જાઓ. આમળું જેમ ચાસણીમાં ડૂબી જાય, સમય જતા એ મધુર થઈ જાય, એમ આપણું જીવન પણ જ્ઞાનમય બની જશે. અને એના માટે કહ્યું નિખિલવાદિમતામ ધનિવારકમ. આ બધા અજ્ઞાન માંથી બહાર કાઢવા વાળા ગુરુ મહારાજ આપે છો. શાસ્ત્રોની અંદર આપની એટલી બધી ઊંડાઈ છે, એટલું બધું અગાધ છે શાસ્ત્રો, આપનું પોતાનું સ્વરૂપ, કે એમાં ઉતરીએ તો પણ એ પૂરું ન પામી શકે. એના માટે ગમે એટલો પ્રયત્ન કરીએ તો સદગુરુના જ્ઞાનની ઊંડાઈ અને ઊંચાઈ માપવી બહુ અઘરી. એ જેટલું આપે એટલું જ લઈ લેવાનું, કારણ એમની પાસે અખંડ શાસ્ત્ર જ્ઞાન છે, અનંત અને અગાધ શાસ્ત્ર જ્ઞાન છે. એ શાસ્ત્ર જ્ઞાનમાંથી આપણને જેટલું જોઈતું છે એટલો પ્રસાદ આપી દેશે. લો આટલું જ રાખો અને આટલું જ લઈને આગળ વધો. બાકી આખી પ્રક્રિયામાંથી પાસ થવાનું હોય, પસાર થવાનું હોય તો અઘરું લાગશે. પહોંચતા પહોંચતા અદ્વૈતે ક્યાંક ખૂટી પડીશું, રસ્તામાં જ અદ્વૈતમાં ખૂટી જશે. એટલે સદગુરુ એકમાત્ર એવા છે, પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ મયા અનુકૂલેન નભસ્વતે રિતન પુમાન ભવાભ્યમ ન તરેત સ આત્મા. આ સંસાર સાગર માત્ર સદગુરુ જ તારશે. અને એ કર્ણધાર છે આપણા જીવનના, સોંપી દો જીવન. જીવન સદગુરુના ચરણમાં સમર્પિત કર્યું અને આપણું જીવનનું નામ એમને સોંપી દીધું. કેટલો સરસ શ્લોક છે, ભાગવતનો શ્લોક છે. બસ તમે સોંપી દો. તો આમ શાસ્ત્રના જ્ઞાન વડે પોતે પરિપૂર્ણ છે, અપલાવિત છે, અને એમાંથી અમને સંસાર સાગર પાર ઉતારવા માટે સુવરદાસ્યમ અખંડ સુખાસ્પદમ. આપ અખંડ સુખાસ્પદ છો, જેમ પ્રેમાસ્પદ એમ સુખાસ્પદ. માતા પિતાનો વાત્સલ્ય પ્રેમ મળે એટલે એમ થાય પરમ પૂજ્ય પરમ પ્રેમાસ્પદ, એમ માતા પિતાને સંબોધન કરવાની જરૂર ઈચ્છા થાય, લખાઈ જાય. તો એ જે પ્રેમાસ્પદ લખીએ છીએ એમાં આપણા હૃદયના ભાવો વ્યક્ત કરીએ છીએ, એમ જય મહારાજ નું સ્વરૂપ અહીંયા સુખાસ્પદ છે. સદગુરુ નું સ્વરૂપ એ અખંડ સુખ આપે છે. ગુરુજી અખંડ સુખ આપ્યા રે. એ અખંડ સુખ કયા? સાંસારિક, એ તો ખૂટવાના જ છે, તૂટવાના છે, પૂરા થઈ એ તમને પૂરેપૂરા નહીં જ મળે. સાંસારિક લૌકિક સુખ એ અધૂરા જ રહેવાના. કેમ? કે એની ઉપર બીજાની ઉપર આધાર રાખવો પડતો હોય છે, બીજાની અપેક્ષા રાખવી પડતી, કોઈ વસ્તુની, કોઈ વ્યક્તિની, કોઈ પરિસ્થિતિની, કે આ પરિસ્થિતિ મને સુખ આપશે, આ વસ્તુ મને સુખ આપશે. જે પરાવલંબી સુખ છે એ સુખ શાશ્વત હોતા જ નથી, અધૂરા જ હોય છે. કોઈ પણ વસ્તુ વપરાય ગઈ, ખૂટી ગઈ, અરે આ તો ખૂટી ગઈ, સુખ આપણું સુખ અધૂરું રહી ગયું. એમ સુખને માટે તો સદગુરુની શરણમાં જવું જ પડે. અને સદગુરુ આપશે કેવું? અખંડ સુખ આપશે. અને અખંડ સુખ કયું? કોઈ વસ્તુનું, વૈભવનું, સંપત્તિનું, સત્તાનું ના. અને એ બધા જ અધૂરા જે ગણાવે બધા. અખંડ સુખ એકમાત્ર આપણા પોતાના આત્મ સ્વરૂપનું. આત્મ સ્વરૂપનું સુખ અખંડ હોય છે, એ ક્યારે ખૂટતું નથી હોતું. કારણ પોતાનું છે, આપણે પોતે એના માલિક છીએ. આત્મ સુખ એ જ અખંડ સુખ છે. ગુરુએ, ગુરુજીએ આત્મ સુખ આપ્યા. તો જે આત્મ સુખ છે એ જ પરિપૂર્ણ સુખ છે, અખંડ સુખ છે. અને સ્વયં પણ અખંડ સુખાસ્પદ છે. જેમણે આત્મ સુખ પોતાના જીવનની અંદર પ્રાપ્ત કરી ચુક્યા છે અને સૌને અખંડ આત્મ સુખ આપવા વાળા છો, એટલા માટે અખંડ સુખાસ્પદમ કહ્યું. કે જે સુખ ક્યારેય ખૂટે નહીં. જેમ જેમ વાપરતા જાઓ આત્મસુખ, એમ આત્મસુખ વધતું જશે, આત્મસુખ વધતું જશે. એનું નામ છે અખંડ સુખ. અખંડ સુખને સમજવા માટે, અખંડ સુખને પામવા માટે માત્ર એક સદગુરુ છે, એક શરણ છે કે જે એક અખંડ સુખ આપી શકે. તો એ અખંડ સુખનું સ્વરૂપ શું એ ખૂબ સારી રીતે સમજવું પડે. અને એ અખંડ સ્વરૂપ, અખંડ સુખ એટલે આપણા આત્માનું સુખ, આપણું પોતાનું સુખ. ક્યારે ઓછું ન થાય, ક્યારે ખૂટે નહીં, ક્યારે બીજા પાસે લેવાઈ જવું ના પડે. માત્ર આપણું જ, આપણે અંદર જ આપણા પોતાનામાં સુખ ભોગવાય, એનું નામ છે અખંડ સુખાસ્પદ. પોતે પણ અખંડ સુખાસ્પદ છે અને સૌને અખંડ સુખ આપવા વાળા જય મહારાજ છે. જય મહારાજ.